નીલગિરીના નીલ પર્વત ઉપરના ચાર શિખરો, સરોવર, એની પ્રાકૃતિકતાની વચ્ચે કાગ ઋષિ પોતાનો આશ્રમ સ્થાપીને નિરંતર રહેતા હતા અને એમનો દિનચર્યાનો ક્રમ બતાવ્યો છે કે એ કાગ ઋષિ ત્યાં આગળ રહીને કાયમ હંમેશને માટે એક જ કામ, બીજું કોઈ કામ જ નહીં, માત્ર હરિભજન. તહ બસી કરહી હરિ ભજઈ જીમ. અને કાગ ઋષિ ત્યાં જે રીતે ભગવાનનું ભજન કરતા હતા એ તમને કઈ સંભળાવું છું. પણ ઉમા, ઉમા સાંભળો છો? ઉમા સો સોનું સહિત અનુરાગ, ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી, ખૂબ જ ભક્તિભાવથી સાંભળજો. ઉર અનુરાગા સંબોધન કર્યું, કઈક મન બીજે તો નથી ગયું ને? સો સોનું ઉમા એટલે સાંભળજો. હા બરાબર, ધ્યાન આપીને કે કાગ ઋષિ ત્યાં કેવી રીતે ભગવાનનું ભજન કરતા હતા એ આખો ક્રમ બતા. હવે ચાર શિખર નીલ પર્વતના, એની પર ચાર મજાના વૃક્ષો ચારે વહેંચી દીધા, જેમ આપણે ઘર બનાવીએ, એક બંગલો બનાવીએ, કે આ બેઠક રૂમ, આ શયન ખંડ, આ ભોજન ખંડ, આ સ્નાનનો વિભાગ, એમ બધું અલગ અલગ એક જ ઘરમાં, એમ નીલ પર્વતના ચાર શિખરો ઉપર જે ચાર વૃક્ષો સરસ મજાના સુંદર હતા બીજા બધા કરતા. એટલે પીપળાના વૃક્ષ નીચે પીપર તરુતર બસ ધ્યાન કરતા, માત્ર ધ્યાનમાં એકાગ્ર થઈને બેસવું પીપળાના વૃક્ષ. પીપળો બધા જ વૃક્ષો, બધી જ વનસ્પતિઓમાં સૌથી વધારે વિશિષ્ટ છે અને એમાં માનવ જાતને માટે કલ્યાણનો ગુણ છે. બીજી વનસ્પતિ હોય તે માત્ર દિવસે ઓક્સિજન આપે અને રાત્રે પ્રાણવાયુ, ઉચ્છવાસની અંદર કાર્બનવાયુ. પણ પીપળો છે, ચોવીસે કલાક પ્રાણવાયુ આપે, ચોવીસે કલાક અને સતત. એટલા માટે આપણા ઋષિઓએ વિચાર્યું કે જો આ પીપળાનું જતન કરવામાં આવે પર્યાવરણની અંદર તો માનવ જાતને ઓક્સિજન, પ્રાણવાયુની બહુ અછત ન રહે, પૂરતો મળી રહે. એટલા માટે પીપળાના વૃક્ષને વિષ્ણુનું સ્વરૂપ આપી, કહ્યું વિષ્ણુનો અવતાર છે. કેમ? કે પ્રાણવાયુ પ્રજાનું પોષણ, શરીરનું પોષણ કરે છે અને વિષ્ણુ ભગવાન પણ પ્રજા સૃષ્ટિનું આખું પોષણ કરનાર, પાલન કરનાર. એટલે પીપળો પણ વિષ્ણુ સ્વરૂપ છે, એને કપાય નહીં. એની નીચે ધ્યાન કરવા બેસીએ તો પ્રાણવાયુનું વિપુલ પ્રમાણ હોય તો સરસ ધ્યાન થાય અને ધ્યાનને પ્રાણવાયુ છેક અંદર ઉડાણ સુધી જાય એટલે શરીરની શુદ્ધિ મળે. અહીંયા આગળ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપી કે ભાઈ ધ્યાન કરવું હોય તો પીપળાના વૃક્ષ નીચે કાગ ઋષિ પોતાનો ધ્યાનનો ક્રમ નિત્ય પીપળાના જ વૃક્ષ નીચે બેસીને કરતા, એકાગ્રતા કરી અનુભવ કરી દેજો. બીલી છે, પીપળો છે, એની નીચે બેસીને ધ્યાન કરશો, માત્ર ધ્યાન, તો સરસ આનંદ આવશે અને એકાગ્રતા પણ જલ્દી આવી જશે. કારણ કે શ્વાસ પ્રશ્વાસની જે આપણી પ્રક્રિયા છે, શ્વાસ ઉચ્છવાસ, એમાં પોષક અને અંદર એટલું બળ અને શક્તિ મળે છે કે એકાગ્રતા જલ્દી આવી જાય. એટલા માટે કહ્યું પી પર તર ઉતર ધ્યાન ધરહી. પીપર, પીપળો નહીં, પીપર પાકરી, એની નીચે જપ છે, યજ્ઞ છે, એની નીચે કરતા.
ચાતર માનસ
અને આંબાના વૃક્ષ નીચે માનસિક પૂજા કરી. બસ ભગવાનના ભજન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ નહીં. અવસ્થા થાય ને ઘરવાળા કઈ ને કઈ આપણને ન વિચારે ન ગણે તે વખતે આ કાગ ઋષિને યાદ કરજો કે મારા ઘરમાં કશું કામ તો રહ્યું નથી, શા માટે હું માથા માર્યા કરું, બીજાના હડસેલા ખાવાનું, એના ટુકારા સાંભળવા, છણકા કરાવવા સાંભળવા, બરાબર છે? ઘરડા થયા આવીએ, વચ્ચે અટવાતા આવીએ તો છણકા સાંભળવા પડે. તો આ કાગ ઋષિ કે છે બસ તજી હરિ ભજન, ભગવાનના ભજન સિવાય બીજું કઈ પણ કામ નહીં. થાળી તૈયાર મળતી હોય, બધી સગવડ મળી જતી હોય તો આપણે કઈ સાંભળવી ના પડે, આત્મકલ્યાણ થાય અને સમાન પૂર્વક રહીશ. પણ જ્યાં ત્યાં માથા માર્યા કરીએ, નવી પેઢી વિચારો જુદા આગળ વધી ગયા હોય અને આપણે જૂના વિચારો લઈને ફરીએ એટલે એ મેળ પડે નહીં. એટલે કાગભૂષણજી કહે છે કે બસ છેલ્લે એક જ કામ, જ્યાં સુધી ભગવાન રાખે ત્યાં સુધી રહેવું, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, રામ રામ સીતારામ. એટલે તજી હરિ ભજન, ભગવાનનું ભજન સિવાય બીજું કોઈ કામ જ નહીં. અને એવી નિવૃત્તિ મળી જાય કેટલું સરસ, બીજું કોઈ કોઈ પ્રવૃત્તિ નહીં, માત્ર ભગવદ ભજન. તો કાગ ઋષિ આવી રીતે નિત્ય ત્રણ વૃક્ષોની નીચે પોતાનો ક્રમ નક્કી કરી દીધો કે આટલા સમય સુધી ધ્યાન કરવું, આટલા સમય સુધી જપ છે યજ્ઞ છે કરવા, અને આટલા સમય સુધી આંબાના વૃક્ષ નીચે માનસિક પૂજા કરી. વડ નીચે બસ ભગવત કથા કરવી, કારણ વડનું વૃક્ષ મોટામાં મોટું વિશાળ અને ગુઘેર હોય, એનો છાંયો સરસ હોય, ઉપર પક્ષીઓનો નિવાસ પણ, ઘણા બધા પક્ષીઓનો નિવાસ હોય, એટલે વૃક્ષ વડના વૃક્ષ નીચે બેસીને કથા કરતા ભગવાનની. અને એ કથા સાંભળવા માટે અનેક પક્ષીઓ ત્યાં આગળી આવીને બેસતા, માત્ર કથા સાંભળવાના હેતુથી. મંડપમાં જે હોય તો મંડપમાં કથા સાંભળવા માટે વાળા જવાના, બીજા તો બહારથી ઉભા રહીને આગા પાછળ થઈને જતા રહેવાના. એમ વડ હતો એ કાગભૂષણજી માટે કથાનો મંડપ, અને એના થડમાં સરસ મજાનો લિપિ ચોતરો બનાવેલો, એ જ એમની વ્યાસ. એટલે કાગ ઋષિ વડ નીચે બેસે અને કથાનો આરંભ કરે તે પહેલા અનેક નાના મોટા પક્ષીઓ ત્યાં આગળ આવીને બેસી જતા, અને કેટલાકને નીચે ના ફાવે તો વૃક્ષ ઉપર ખુરશી વાળા હોય, નીચે ના બેસતા હોય તો ઉપર બેસ, ડાળી ઉપર બેસ. પણ આ રીતે ભગવત કથા સાંભળવા માટે અનેક પક્ષીઓ આવતા. અને ભગવાનની લીલા કથાનું આ ચરિત્ર એવો, એવા અનેક જાત અનેક પ્રસંગો વાળું, આશ્ચર્ય પ્રમાણે એવા પ્રસંગો, અદભુત ભગવાનની લીલા
શક્તિના
આદરપૂર્વક પ્રેમ સાથે જયારે પણ ભગવત કથા કરીએ ને ત્યારે કથાનો આદર કરીએ. ભગવત કથાનો જે ગ્રંથ હોય એને માથે મૂકી આજ અમારું સર્વસ્વ. અને ભગવત કથા કરતી વખતે જે આપણો આરાધ્ય ગ્રંથ હોય એને નીચે ના મુકાય. ઘણાને આદત હોય પાઠ કરે ને ત્યારે છેક નીચે મૂકી એને ખોળામાં લેવાય, એને હાથમાં રાખવાની. જયારે પણ નીચે મૂકીએ તો આસન પાથરીને ગ્રંથને મૂકાય અને ગ્રંથને ઓળંગાય નહીં, અન્નને પણ ઓળંગાય નહીં. રાંધેલું અનાજ રસોઈ હોય અને ઓળંગાય નહીં, એ અનાદર થયો. પુસ્તકને એઠું કરાય નહીં. ઘણાને આદત હોય છે એક જીભે આંગળી અડાડી અને પછી એનાથી પાનું ખોલે. ગ્રંથ તો ભગવાન નું સ્વરૂપ છે, એને માથે લઈને આપણે આદર આપીએ છીએ, પૂજા કરીને, એની પ્રદક્ષિણા કરીને, પછી એને ફૂંકની આંગળીઓ કરીને એને ચાટી ચાટીને કે કરીએ તો કેટલું ગંદુ. આપણને કોઈ આંગળી જીભે અડાડીને પછી આપણને અડાડે, સુધર જીભે આંગળી અડે ને પછી તમને અડાડે, કેવું લાગે? તો એ આદર સાદર ગ્રંથ નું પણ અપમાન ન થવું, એની પણ જે કઈ મર્યાદા હોય એનું જે સન્માન એ બધું જળવાવું જોઈએ, અને એ રીતે આદરપૂર્વક એ કથા કાગ ઋષિ આ બધા પક્ષીઓને પ્રેમથી સંભળાવતા હતા. એવું નહીં કે વેટ ઉતારીને કે સાત દાડા જલ્દી પૂરા થઈ જાય, થોડુંક સંગીત નાખી દઈએ, થોડાક ભજનો નાખી દઈએ, પણ કથા સાંભળવાની આદત થઈ ગઈ. સંગીત નથી, મજા નથી આવતી, પણ વક્તા જોડે કે આપણી પાસે સાહિત્ય ઓછું છે, બે ધૂન એક બે સંગીત ને ભજન મૂકી દે અને ભગવત કથાને પૂરેપૂરો ન્યાય મળે. હા, પૂરી થઈ ગઈ, સાત દાડા પૂરા થયા ને માટે કથા પૂરી થઈ, પણ કથા અધૂરી રહી એનું કઈ. તો પ્રેમ સહિત કે આખી કથા પરિપૂર્ણ ભાવપૂર્વક ભક્તિથી કાગ ઋષિ સ્વયં જેટલા પક્ષીઓ આવે ને બેસે ને એ બધાને, ઘરડું હોય તોય, યુવાન હોય તોય, કોઈ સામાન્ય ગરીબ હોય, ખુદ હંસ આવીને બેસી જાય સરોવર છોડીને, અને એની અંદર આ ગરુડજી પણ આવીને બેસી ગયા. ગરુડ તો રાજા છે, પણ કાગ ઋષિને ત્યાં કથા સાંભળવા વક્તાની આગળ કોઈ પણ આવે, રાજા આવીને બેસી જાય તો પણ આવીને, કોઈ તપસ્વી આવીને બેસે, કોઈ ભિક્ષુક કે ગરીબ પણ બેસે, એમ અહીંયા આગળ અનેક પક્ષીઓ આવતા એમને પ્રેમ સહિત આદરપૂર્વક આ કથા કહી સંભળાવે, અને બધા જ પોતપોતાની શુદ્ધ મતીથી બીજી બધી જ વાતો વિચારો અને પ્રવૃત્તિ મૂકી દઈને ત્યાં આગળ કથા, એમાં મરાલ એટલે હંસ, હંસ પણ આવે કથા સાંભળવા માટે. વિમલ મતી, જેની મતીમાં કોઈ પણ વિકૃતિ ન હોય, કોઈ પણ દાગ ન હોય, કોઈ મેલ કે કચરો ન હોય, મનમાં મેલ લઈને બેસીએ વિચારોનો તો કથા ના. એટલે અહીંયા ગાડી હંસ માત્ર મોતીનો ચારો ચરે, હંસ શુદ્ધ જળની અંદર રહે એટલે કઈ વિમલ મતી. હંસ નિરક્ષર વિવેક કરે છે, પાણીને દૂધ જુદું કરીને એ પોતે ખાય, એને ખાય છે, તેમ ગુણદોષ નો વિવેક જળ ચેતન ગુણદોષમય વિશ્વકિન્ન કરતાર સંત હંસ, સંત હંસ ગુણ ગહઈ પય પરિહરી વારિકા. જે વિકૃતિઓ રૂપી પાણી છે એને દૂર જુદું પાડી દઈને માત્ર જે સદગુણ રૂપી દૂધ છે એનું જ પાન કરે, અને એટલા માટે હંસને અહીંયા ગાડી કાગ ઋષિની કથામાં ઉપસ્થિત રાખ્યા. પણ હંસ કથા કેવી રીતે સાંભળે છે? વિમલ મતી, શુદ્ધ વિચારો, બુદ્ધિ જેની પવિત્ર હોય, શુદ્ધ હોય, કોઈ પણ દુર્ગુણ કે દુરાચાર વિકૃતિ એની બુદ્ધિમાં એના મનમાં હોય જ. એટલે તહ સુનહી વિમલ મતી મરાલ, સકલ બધી જ રીતે સુનહી સકલ વિમલ મતી, બધા જ પક્ષીઓ એમાં હંસ એ પણ આ રીતે કથા સાંભળતા, અને એ જે સરોવર હતું, તળાવ હતું, એ તળાવની અંદર જ હંસ રહેતા. અંદર હંસ અંદર તર્યા કરે, અને જયારે કથા શરૂ થાય એટલે વડ નીચે આવીને બેસી જાય. હું પણ ફરતો ફરતો ત્યાં ગયો, નીલ પર્વત ઉપર એ સરોવર ને કિનારે, અને જ્યાં વડના મંડપની અંદર જે કથા થઈ રહી હતી ને ત્યાં આગળ શરૂઆત થવાની જ હતી. આ બધા ત્યાં બેસીને ગોઠવાઈ જ ગયેલા હતા, રાહ જોતા હતા એટલામાં હું ત્યાં પહોંચી ગયો ફરતા ફરતા. અને આ આશ્ચર્ય જોયું, અરે આ પક્ષીઓ, આ કાગ ઋષિ કથા કરવા બેઠા છે ને પક્ષીઓ કથા સાંભળવા બેઠા. પૂર ઉપજા આનંદ. અને જોયું કે પક્ષીઓ પણ સત્સંગ કરે છે, માણસ કરે કે ના કરે ખબર નહીં, પણ પક્ષીઓ સત્સંગ કરતા હોય, બોલો બોલતો હોય, પ્રભુ તું પ્રભુ તું. અરે સવારના પોરમાં આપણે જોયું છે, રોજ સવારમાં રામાયણ નો પાઠ કરવા બેસીએ ને, ત્યાં સામે તુલસી ક્યારા ઉપર પેલી સાત સહેલીઓ લેલા કહેવાય એ આવીને તુલસીના આજુબાજુ એ બેસી થોડા ગીતો ગાઈ જાય. આવવાનું દરરોજ રામાયણ નો પાઠ ચાલતો હોય ત્યાં, અને આવીને થોડા એમની ભાષામાં કઈ 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 ગાતા હોય, એક એનો રિધમ પણ એક સરખું, એક તાલબદ્ધ ગાય. અને પછી થોડી વાર રહીને પછી કોઈ આ પગે લાગ્યા ચોખા મૂક્યા ને એ ચડી ને પછી ઉડી જાય, પણ નિયમિત. અને સાંજ થાય એટલે પાછા આવે, બગીચામાં વૃક્ષ હતા, વૃક્ષ ઉપર માળા. અને સાંજે આવે, આરતી સમય થાય એટલે તુલસી ને ક્યારે ને આજુબાજુ થોડુંક એના ગીત ભજન આરતી ગાઈ અને પાછા પોતપોતાના માળા. તો આવું આશ્ચર્ય જોવાની એ થાય ને, કાશ રામાયણ વંચાતો ને વાંદરો આવીને બેસી જતો હોય રોજ પેપરમાં આવે. અહીંયા ગાડી આ પક્ષીઓ પણ વિમલમતી થી અને ત્યાં આવીને બેસી જતા ભગવાન શિવ પાર્વતી ને કે ઉમા ઉમા. આ વડ નીચે કાગ ઋષિ ચોતરે બેઠેલા અને બીજા બધા જ પક્ષીઓ હંસ સહિત બધા ત્યાં આગળ બેસી ગયેલા, પ્રેમ ગોઠવાઈ ગયેલા. મને આશ્ચર્ય થયું કે આ શું, આ પક્ષીઓ કથા સાંભળવા બેસી ગયા અને આટલું શાંતિ. એ જોઈને મને આશ્ચર્ય.